ट्रैक नंबर 44 नय प्रमाण द्रव्य दृष्टि विषय। प्रमाण એટલે શું, નય એટલે શું, દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું, આ બધી વાતો મારી સ્થૂળ બુદ્ધિમાં ઉતરતી નથી, તો ચાલો સાંભળીએ પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા અને સમજી લઈએ।
चतारी लोकमा रिहिता लोकमा सिद्धा लोकमा साहु लोकमा केड़ी बनो लोकमा चतारी शरण पौजामी अरिहिता शरण पौजामी सिद्धा शरण पौजामी साहु शरण पौजामी केड़ी बनो धनु शरण पौजामी चार शरण चार मंगल चार स्तंभ करे जे भू सागर में करे थे सकल तरह अनंत मोक्ष तरह सकले अनंत भाव करे ने जे गुण गाय તે જીવ તરીને નિષ્ઠે જાય સંસારમાં એક શરણ ચાર અવર શરણ નહીં કહે જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંગ પ્રસે લગતી કળા ભંડાર ગુરુ હોય તમે સમજે કોઈ સદા મને ઊંચી પડતા
આચાર્ય પશુ તરીકે સંબોધે છે, ગુરુદેવ તો ભગવાન કહેતા હતા, બે લોકો એક જ સંબોધનમાં આપણું કેવો ફરક કેમ આવે?
ગુરુદેવ દ્રવ્ય અપેક્ષા કહેતા હતા કે તું ભગવાન છો, તું સિદ્ધ છે, જેવું તારો આત્મા એવો એવો ભગવાનનો આત્મા, ભગવાન જેવું તારો આત્મા, તું એને ઓળખ, તારો આત્મા ભગવાન જેવો છે, જેવા ભગવાન સમુદ્રના વિહીન કેવળ જ્ઞાન પામ્યા એમના દ્રવ્ય ગુણ પર્યાય જેવા છે, એવા જ તારા છે, તું ભગવાન છો, એ તું ભગવાનને ઓળખ, એમ ગુરુદેવ કહેતા હતા। એની દ્રષ્ટિ કર તો તને એ બાજુની અંદરથી પરિણતિ પ્રગટ થશે, એમ ગુરુદેવ કહેતા। અમૃતચંદ્ર આચાર્ય તું પશુ જેવો છો, એને પર્યાય આપે છે, દયા કરુણા આવે છે, તું અનાધિકાળથી તું ક્યાં પર્યાયમાં પડ્યો છો, તું ક્યાં અશુદ્ધ આ તું શુદ્ધાત્મા, ક્યાં આ બધી કલુષિતતા અને આ કસાયની કાલીમાં તું અનાધિકાળથી કરે, તું પશુ ક્યાંય ક્યાંય ભૂલ તો ફરી રહ્યો છે ક્યાંય, એટલે પશુ કરે એ કરુણાથી કહે છે।
બે
પડખા બરાબર છે, બે પડખા આચાર્ય દેવ સમજાવવા માટે અનેક પડખાથી વાત કરી, દ્રવ્ય પણ દ્રવ્ય અને પર્યાય દરેક સ્વરૂપ આત્માનું જ છે, પર્યાયમાં મૂંઢ થયેલો અનાધિકાળથી તું પશુ જેવું કઈ સમજતું મારી એમ કહે છે, આત્માનું શું સ્વરૂપ છે તને એક એક પક્ષ ગ્રહણ કરીને તું ક્યાં રોકાઈ ગયો છું, તું પશુ જેવો છે, કળશ કળશ માટી તું પશુ જેવો છે, તું ભગવાન છો, તું વિચાર કર તું ભગવાન છો, આ બધામાં તું ક્યાં રોકાઈ ગયો, આ તારું સ્વરૂપ નથી, તું ભગવાન જેવો છે, તું બકરાના ટોળામાં આવે કે તું બકરા જેવો છે, અને હું બકરો થઈ ગયો, મને તું સિંહ જેવું છે, તું એને ઓળખ, એમ
એસે સાતવે અધ્યાય એમ બતાવ્યા કે દ્રવ્ય દ્રષ્ટિ મેસે અગર ચિંતન કરતી હૈ તો દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ પર્યાયો કા પિંડ હૈ, દ્રવ્ય દ્રષ્ટિ સે દ્રવ્ય કો શુદ્ધ અશુદ્ધ પર્યાયો કા પિંડ કિતા ફિર કા દેખા,
એ દ્રવ્યાસ્તિક દ્રષ્ટિ કા ભેદ હોતા હૈ અખંડ દ્રષ્ટિ, એક શુદ્ધ શુદ્ધ દ્રવ્ય શુદ્ધ કો ગ્રહણ કરે इसको भी द्रव दृष्टि के शुद्ध शुद्ध को ग्रहण करे इसको भी द्रव दृष्टि कहते, शुद्ध अशुद्ध अखंड के इसको भी द्रव्यार्थिक, आखिर द्रव ले इसको भी द्रव्यार्थिक नहीं कहते, और द्रव्यार्थिक ने एक चैतन को ग्रहण करते इसको भी द्रव्यार्थिक कहते, इसका मूल तो शुद्ध जिसका जिसमें भेद नहीं होता एक सब गौण हो जाता है, ये शुद्ध ने और द्रव दृष्टि इसको कहने में आती है, द्रव्यार्थ का भेद होता है, इसको भी द्रव्यार्थ कहते, इसको भी द्रव्यार्थ कहते, शुभ अशुभ पर पिंड से द्रव्यार्थ नहीं होने।
लेकिन वो दृष्टि का विषय नहीं है, वो शुद्ध भेद वाला
दृष्टि का विषय है, दृष्टि का विषय इसमें एक सामान्य आता है।
सामान्य न्यायिक स्वभाव की जरा व्याख्या करने के बाद,
सामान्य न्यायिक स्वभाव जिसमें किन्नी ज्ञान हो, दर्शन हो, चरित्र हो, ऐसा भेद नहीं पड़ते। जितनी आत्मा में सब गुण तो है, ज्ञान है, दर्शन है, चरित्र है, सब है आत्मा में। और ज्ञान जानता है, दर्शन प्रतीत करता है, अवलोकन रूप दर्शन होता है, प्रतीत रूप दर्शन होता है, चारित्र है, सब अनंत गुण ऐसे आत्मा में है। पर एक सब गुण पर जो एक सामान्य ग्रहण करता है, इसको गुणों पर दृष्टि नहीं है। मैं ज्ञायक अस्तित्व हूँ, एक साकर पदार्थ जान लिया, साकर है। इस साकर का क्या स्वभाव है, ये सब साकर दौड़ी है, साकर गड़ी है, साकर ये सब ज्ञान में जानने न आते हैं। तो साकर है, बस है, इसका अस्तित्व ग्रहण कर लेना दृष्टि का विषय है। अस्तित्व मैं नायक हूँ, एक नायक तो शब्द बोलने न आता है, तो ग्रहण करने में नायक हूँ ऐसे भी नहीं। मैं जे हूँ तो सामान्य स्वरूप में मैं हूँ, मैं अस्तित्व स्वरूप में हूँ, ये शरीर में नहीं हूँ, ये विभाव भी मैं नहीं हूँ। पर एक में सामान्य नायक जो जानने वाला है वे नहीं है। ये जानने वाला और गुण गुण का भेद भी जिसमें नहीं होता, ऐसे अस्तित्व को ग्रहण, अपनो अस्तित्व सत्ता मात्र सत्ता, इस सत्ता को जो ग्रहण करते दृष्टि सब गुण पर्याय भेद पर दृष्टि जिसको नहीं देते। नहीं सत्ता सामान्य सत्ता को अपनी सत्ता, पर की सत्ता नहीं, द्रव्य की सत्ता नहीं, अपनी चैतन्य की सत्ता जो ग्रहण करते है वो द्रव्य दृष्टि।
दर्शन ज्ञान गुण कहे हैं, उसमें दर्शन जिस सामान्य को ग्रहण करता है उस सामान्य में और दृष्टि के सामान्य में क्या अंतर होता है?
दर्शन गुण सामान्य को ग्रहण करते है, दर्शन गुण सामान्य दृष्टि और दर्शन दोनों एक ही है।
श्रद्धा और दर्शन का विषय दोनों
एक, दर्शन दृष्टि का विषय श्रद्धा सब एक ही है। स्वानुभूति को भी सम्यक दर्शन कहते हैं।
द्रव्य दृष्टि
में अपेक्षा पर्याय में आकर्षित पर्याय जीव अकर्ता द्रव्य दृष्टि कहवाये, पर्याय नो अकर्तृत्व तो नहीं, एट पर्याय छे ज नहीं एम नहीं, पर्याय नो जीव अकर्ता ने अभोक्ता द्रव्य दृष्टि पर्याय नो अकर्ता, पर्याय नो कर्तृत्व तो छे, पर्याय तो छे, पर्याय नथी एम नहीं, द्रव्य दृष्टि नथी एम कहवाये, द्रव्य नी अपेक्षा पर्याय नी अपेक्षा है तो कर्तृत्व भुक्तृत्व तो छे, द्रव्य दृष्टि थी अकर्ता भुक्ता एने पाछ द्रव्य ने पर्याय ने अभेद करो तो द्रव्य पर्याय नो कर्ता भुक्ता द्रव्य छे, कई पर्याय अधर लटके छे ने द्रव्य कई अधर लटके छे एवं नहीं कि पर्याय कई द्रव्य ना आधार वगर अधर अधर थाय छे अने द्रव्य कई अधर जुदू रही जाय छे एवं नहीं। केरी छे केरी केरी नो रस कई जुदो रही जाय छे रस ने पर्याय अने केरी नो रंग कई जुदो रही जाय छे અને કેરી જુદી રહી જાય છે એવું નથી, કેરી ને રસ રૂપ બધું થઈને કેરી છે પણ એના લક્ષણ જુદા પાડો કે આ રસ આ જાતનો છે ખાટો મીઠો રસ, કે આ લીલી પીળી કેરી એમ એના રંગ ને લક્ષણ બેથી જુદા પાડો તો એ જુદું કહેવાય, અને કેરી આખો પીન લ્યો એમ જુદું પડે, કેરી રસ ને કરતા નથી રસ નો કરતા રસ છે, કેરી એના જુદી અપેક્ષા એ કહેવાય। એને અભેદ કરીને કયો તો કેરી જ રસરૂપ છે, કેરી જ ગંધરૂપ છે, કેરી જ રંગરૂપ છે, કેરી જ છે એમ એને દ્રવ્ય પર્યાય અભેદ કરીને કયો તો દ્રવ્ય જ પોતે અશુદ્ધ પર્યાય પરિણમે છે, દ્રવ્ય પોતે અશુદ્ધ પર્યાયનો કરતા છે, દ્રવ્ય દ્રષ્ટિએ એનો કરતા નથી। બાકી એને અભેદ કરીને કયો તો એને એમ પણ કહેવાય, અને દ્રવ્ય દ્રષ્ટિએ કયો તો એનો એ કરતા નથી। દ્રવ્ય દ્રષ્ટિ કેરીને એમ કહ્યું કે કેરી રસ ને રસ કરે, રંગ ને રંગ કરે, પણ એ બધું જુદું જુદું લટકે છે એમ નથી, તો અપેક્ષા કહેવાય છે. એ રસે કેરીમાં છે, એને રંગે કેરીમાં છે, બધું ગંધે કેરીમાં છે, એમ જ્ઞાન ગુણ ની પર્યાય દ્રવ્યમાં છે, એને આનંદ ની પર્યાય દ્રવ્યમાં છે, અને બધું દ્રવ્યમાં છે. એનાથી જુદું લટકતું હોય તો દ્રવ્ય ને અનુભવ શેનો થાય? આનંદ નો અનુભવ કોને થાય? જ્ઞાન ને જાણવાનો અનુભવ કોને થાય? એ દ્રવ્ય ને પર્યાય એ અપેક્ષા એક છે. આ તો એને ક્ષણિક અને ત્રિકાળ ની અપેક્ષા એ જુદા કહેવામાં આવે છે, કે પર્યાય પલટતી રહે છે ને દ્રવ્ય શાશ્વત છે એ અપેક્ષા એ. બાકી ઈ દ્રવ્ય ની જે પર્યાય છે ને એ દ્રવ્ય નો જે ગુણ છે, પણ એને દ્રવ્ય અપેક્ષા એને જુદું પડીને કહેવાય છે. પર્યાય ને દ્રવ્ય ને અભેદ કરીને કયો તો એ દ્રવ્ય રૂપે પરિણમે છે એમ કહેવામાં આવે છે. આ મૂળ દ્રવ્ય દ્રષ્ટિ ની અપેક્ષા એ જુદું પાડવા, પણ એટલે એ પર્યાય અધર લટકી કે એને દ્રવ્ય જુદું પડી ગયું એવું નથી. કોને પછી અનુભવ કોને, અને સિદ્ધ નો અનુભવ કોને? ગુણ બધા જુદા પડી ગયા, પર્યાય જુદી પડી ગઈ, પછી દ્રવ્ય ક્યાં રહ્યું? દ્રવ્ય શૂન્ય થઈ ગયું પોતું એમ નથી, અપેક્ષા નથી. જુદું જુદું કરો તો બધું દ્રવ્ય ક્યાં રહ્યું? તો ગુણ અનુભવ કોને થશે? આનંદ નો અનુભવ. જેમ રાગ દ્વેષ નો અનુભવ થાય છે, એ રાગ ને જડ જ કેસો તો રાગ દ્વેષ ની જે કલુષિતતા થાય મને થતી જ નથી. થતી નથી દ્રવ્ય અપેક્ષા, પણ એનાથી છૂટવું, આનંદ પ્રગટ કરવો, એ વેદન કોને થાય? આવું બધું જુદું જુદું લટકે છે. મૂળ વસ્તુ ને સ્વભાવ સમજવાનો છે, પાણીની શીતળતા સમજવાનું, પણ એમાં પાણી મેલું જ નથી થયું તો શુદ્ધ કરવાનું રહેશે જ નહીં પછી. અને પાણી મેલું થયું છે એ પર્યાય અપેક્ષા, પણ મૂળ શીતળતા હોય તો શીતળતા આવે. પાણી ગરમ થાય પણ વાસ્તવિક ગરમ નથી, તેની શીતળતા ગઈ નથી, પાછું શીતળ થઈ જાય. મૂળ સ્વભાવ ઓળખવાનો, પણ એમાં પર્યાય મલિનતા કોઈ અપેક્ષા એ નથી એમ ના. કોઈ અપેક્ષા એ ભીન છે ને કોઈ અપેક્ષા એ અભિન્ન છે, બે અપેક્ષા. જેનું જેટલું વજન હોય પર્યાયનું અપેક્ષા પર્યાય જેટલી, દ્રવ્યની અપેક્ષા દ્રવ્ય જેટલી. દ્રવ્ય મૂળ સ્વભાવ છે ને પર્યાય ક્ષણે ક્ષણે બદલે છે, પણ એ દ્રવ્યની જ પર્યાય થાય છે, અધર નથી બદલતું. જ્ઞાન સમ્યક હોય છે, અને એ જ્ઞાન બે ને જાણે, દ્રવ્ય ને જાણે અને પર્યાય ને જાણે, જ્ઞાન બે ને સ્વીકારે. દ્રવ્ય દ્રષ્ટિ નું મુખ્ય જોર રહે છે, પણ એની સાથે જ્ઞાન પણ કામ કરે છે. એ જ્ઞાન જાણે છે કે પર્યાયમાં મારી અધુરાશ છે, પર્યાયમાં આજે વિભાવ છે, દ્રવ્યમાં શુદ્ધતા છે, અને એ શુદ્ધતા સાધના કરવાની બાકી છે. બધું જ્ઞાન જાણે છે એટલે એ સાધના કરવાની બાકી રહે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાન બને સાથે રહે છે. દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ હોય એની સાથે જ્ઞાન પણ, દ્રવ્ય અને પર્યાયને હોય છે. એકલી દ્રવ્ય દ્રષ્ટિ હોય અને જ્ઞાન કઈ કામ જ ન કરે તો એ દ્રષ્ટિ સમ્યક થઈ શકતી નથી. સમ્યક દ્રવ્ય દ્રષ્ટિ હોય ભલે મુખ્યપણે હોય તો જ્ઞાન એની સાથે કામ કરે. એમાં પર્યાય નથી અને પર્યાયની અશુદ્ધતા નથી. પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય નથી એવો એનો અર્થ નથી. એની અપેક્ષા જુદી છે. અપેક્ષા જુદી એટલે વસ્તુમાં પર્યાય જ નથી એવો એનો અર્થ નથી. પર્યાય છે પણ એની અપેક્ષા જુદી છે. સમયસારમાં આવે છે કે ભૂતાર દ્રષ્ટિથી જોઈએ તો કમલિનીનું પત્ર જે છે એ કમળ નિર્લેપ છે, અભૂતાર દ્રષ્ટિથી જોઈએ તો એ પાણીમાં છે, એને લેપાયેલું છે. ભૂતાર દ્રષ્ટિની સમીપ જઈને જોઈ તો એ શુદ્ધ છે, બાકી એને બે અભૂતાર દ્રષ્ટિથી જોઈ તો એ પાણીમાં છે કમળ, એટલે એને જેમ કાદવમાં રહેલું છતાં નિર્લેપ છે, પણ એ કાદવમાં નથી જ એવો એનો અર્થ નથી. પણ એ નિર્મળ છે, શીતળ છે, પણ એમાં પાણીમાં મલિનતા થઈ જ નથી કોઈ અપેક્ષા એમ નથી. મલિનતા છે પણ નિર્મળી ઔષધિ નાખવાથી એ નિર્મળતા પડે. મૂળમાં શીતળ છે સ્વભાવ, સ્વભાવનો નાશ નથી થયો, પણ એ પુરુષાર્થ કરવાથી પ્રગટ થાય છે. શીતળતાનું લક્ષ્ય રાખીને એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને એને નિર્મળતા કરવાની બાકી રહે છે એકલી દ્રઢ દ્રષ્ટિ થઈ એક જ ને એમાં કઈ હોતું જ નથી તો સાધના તો શુદ્ધતા નો અનુભવ હોવો જોઈએ. તો જીવને સિદ્ધ દશા નો અનુભવ અત્યારે હોવો જોઈએ. સિદ્ધ દશા નો અનુભવ તો છે નહી જો અશુદ્ધતા ન જ હોય તો સિદ્ધ દશા નો અનુભવ હોવો જોઈએ. અશુદ્ધતા પર્યાય એટલે કોઈ અપેક્ષાએ જો અશુદ્ધતા ન હોય તો સિદ્ધ શુદ્ધતા નો અનુભવ હોવો જોઈએ. જીવને શુદ્ધતા નો અનુભવ તો છે નહી. વસ્તુ સ્થિતિ સ્વભાવ એનો નાશ નથી થતો. સ્વભાવ દ્રશ્ય એની સ્વભાવ પર દ્રષ્ટિ કરવાથી સાધના તૈયાર થાય છે. પણ એમ કે એની સાથે પર્યાયનું જો ધ્યાન ન રાખે તો સાધના થઈ શકતી જ નથી. યથાર્થ દ્રષ્ટિ એને પ્રગટ થાય કે જેની સાથે સાધના હોય, જેની સાથે પર્યાયમાં અશુદ્ધતા છે એનું ધ્યાન એને હોય છે કે આ પર્યાયમાં અશુદ્ધતા છે, હજી શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે. દ્રવ દ્રષ્ટિ હું પરિપૂર્ણ શુદ્ધ છું પણ પર્યાયમાં અશુદ્ધતા શુદ્ધતા છે, એ બે એને ધ્યાન રાખવાનું છે. બે વસ્તુને બરાબર યથાર્થ સમજે તો મુક્તિનો માર્ગ શરૂ થાય છે. સમ્યક એકાંત દ્રવ દ્રષ્ટિથી હું મુક્તિમાં સમ્યક એકાંત સહિત અનેકાંત સાથે હોય. સમ્યક એકાંત કોને કહેવાય કે જેની સાથે અનેકાંત સાથે જ હોય તો જ સમ્યક એકાંત થઈ શકે.
એક વાર અનુભૂતિ સાથ થયા પછી નહીં તે
પ્રમાણે અનુભૂતિ સ્વાનુભૂતિ થાય, નિર્વિકલ્પ દશા થાય ત્યારે એની નય નિક્ષેપના વિકલ્પ તૂટી ગયા છે. એ વખતે તો જે વિકલ્પ રાગના વિકલ્પ હતા તે તૂટી ગયા કે હું એક છું કે અનેક છું. અનેક જાતના જે વિકલ્પ આવે એ નયના પ્રમાણના એ બધા વિકલ્પ છૂટીને આચાર્યદેવ કહે છે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ જાય. અને એકલું ચૈતન્યદેવ બિરાજે છે જે જ્ઞાયકની પરિણતિ આનંદની દશામાં ચૈતન ચૈતનના સ્વરૂપમાં જે ઝૂલી ગયો છે આનંદમાં એ વખતે બધું એને છૂટી જાય છે. વિકલ્પ છૂટીને પોતે સ્વરૂપની સ્વરૂપનગરમાં વસી રહ્યો છે એમાં ઝૂલી રહ્યો છે એ વખતે બધું છૂટી જાય છે. પણ હજી એ વખતે કંઈ વિતરાગ પૂર્ણ વિતરાગ થયો નથી. વિતરાગ વસ્તુ દ્રવ પોતે દ્રવ્યમાં રાગ નથી, દ્રવ વિતરાગ છે. પર્યાયમાં પૂર્ણ વિતરાગતા નથી એટલે અંતર્વૃત પછી ઉપયોગ બહાર આવે છે ત્યારે એને ઉપયોગમાં નહીં પ્રમાણ બધા વિકલ્પ હોય છે. હજી સાધક દશા છે. સમ્યક દર્શન થાય એટલે પૂરી દશા સ્વરૂપનું સંપૂર્ણ દશા નથી પણ હજી અધૂરું છે. ઉપયોગ બહાર આવે એટલે નહીં પ્રમાણના વિકલ્પ આવે છે. દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર છે એટલે એની શુદ્ધ નહીં વિકલ્પ વગરની શુદ્ધ પરિણતિ છે. પ્રમાણની અમુક પરિણતિ છે, નાયક નાયક રૂપે પરિણમે છે પણ ઉપયોગ રૂપે એને નય પ્રમાણના વિકલ્પ સાથે આવ્યા કે વગર રહેતા નથી. શ્રુતના વિચાર કરે નય પ્રમાણ વસ્તુનું સ્વરૂપ દ્રવ્યનું પર્યાયના વિચારો આવે, અનેક પ્રકારના એને વિચારો આવે. સાધક દશા અધૂરી છે. હજી પર્યાય અધૂરી અધૂરી પર્યાય પૂરી પર્યાય બધાના વિચાર આવે. હજી છઠ્ઠો સાતમું ઘૂંસણા મુનિની દશા કેવી હોય કેવળી નામ કેવું હોય એ બધાના વિચારો પર્યાય અધૂરી છે. આચાર્યદેવ કહે છે ને અરે હજી પૂર્ણતા નથી થઈ એટલે અમે આ વ્યવહારમાં ઉભા છીએ એટલે આ પર્યાય અધૂરી છે. ખેદ છે કે એમાં આવવું પડે છે પણ પર્યાય અધૂરી છે એટલે નય પ્રમાણના વિચારો એના આવે છે. આવ્યા વગર રહેતા નથી. પૂર્ણ દશા નથી થઈ, સોળ વળું સોનું થઈ ગયું એને કાંઈ જરૂરિયાત નથી. જે પૂર્ણ વિતરાગ થઈ ગયા એને તો પર્યાયમાં પૂર્ણ વિતરાગ ને વસ્તુ એ વસ્તુ તો વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધાત્મા છે. પણ પર્યાયમાં પણ જે પૂર્ણ વિતરાગ થાય એને કાંઈ હોતું નથી. પણ જેને અધુરાશ છે એ વચ્ચે સાધક દશા છે. હજી લીનતા બાકી છે, ચારિત્ર દશા બાકી છે. માટે મુનિઓ હોય તો પણ એને પણ નય પ્રમાણના વિચાર આવે છે. શાસ્ત્ર લખે અનેક જાતના દેવગુરુ શાસ્ત્રના વિચારો હોય છે, પંચમહાવ્રતના પરિણામ હોય છે, એ નય પ્રમાણ વચ્ચે વસ્તુને જાણવા માટે નય પ્રમાણ આવ્યા વગર રહેતા નથી. વિકલ્પ રૂપે જે દ્રષ્ટિમાં નાયકને ગ્રહણ કર્યો એ પરિણતિ તો ચાલી જ છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાન પ્રમાણે એની ચાલુ છે અને ચોથા ગુણસ્થાનમાં એની દશા પ્રમાણે એની ચાલુ છે. એની લીનતા વધારે છે મુનિને અને અમુક લીનતા ઓછી છે, પણ શ્રદ્ધા અને જ્ઞાન ને અમુક સ્વરૂપ આચરણ ચારિત્ર એટલું છે, મુનિને વિશેષ છે. એ મુનિની દશા પ્રમાણે મુનિને પણ આ સ્વૂતના વિચારો તો આવે છે. નિર્વિકલ્પ પ્રણય એને શુદ્ધ પરિણતિ છે. એ દ્રવ ઉપર જે દ્રવ ઉપર દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ નિર્વિકલ્પણે છે અને જ્ઞાન પોતાને જાણે છે. જ્ઞાન પોતાના ગુણોને જાણે છે, જ્ઞાન પર્યાયને પણ જાણે છે. જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, જ્ઞાન ગુણોને જાણે છે. એની જાણવાની પરિણતિ અને દ્રષ્ટિ એક શુદ્ધાત્મા ઉપર એવી જાતની પરિણતિ એની ચાલુ છે. નયને પ્રમાણે નિર્વિકલ્પણે નિર્વિકલ્પ નય પ્રમાણ છે એને એ અપેક્ષાએ કહી શકાય. બાકી જ્યાં શાસ્ત્રમાં આવે છે નહીં પ્રમાણ વિકલ્પાત્મક એ રીતે નથી હોતા, એની અધ્યાત્મ રીતે એની પરિણતિ છે. એ જાતની એક દ્રવ ઉપર દ્રવનું આલંબન છે એટલે વિકલ્પાત્મક નથી અને જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન પોતે એક સ્વરૂપને જાણે, એક અભેદને જાણે, જ્ઞાન ભેદને જાણે, બધું જાણે છે. આનંદની દશાનું વેદન કરે હવે એને જ્ઞાન જાણે. અનંત ગુણો આત્મા મન અનંત અનંત ગુણોની ગંભીરતાથી ભરેલો અનંત આશ્ચર્યકારી દ્રવ છે. એની અદભુત પર્યાયો, એની અદભુત ગુણોનો જે ગહનતા છે એ બધું જાણે, એની અદભુતતાને જ્ઞાન જાણે છે. દ્રવ જો ચૈતન્ય દ્રવ દ્રષ્ટિ કે ભેદ ગમ હો જતા વિભાવ ઓર ભેદભાવ ગૌણ ભેદ પર્યાય ભેદ ગૌણ હો જતા દ્રવ કા વિષય મેં એક દ્રવ આતા એટલે ગુણ ભેદ પર્યાય ભેદ ગૌણ ભેદ સબ જ્ઞાન મેં આતા આત્મા મેં અનંત ગુણ હૈ પર્યાય હૈ સબ દ્રવ કી દ્રષ્ટિ મેં એક એક દ્રવ અભેદ દ્રવ આતા હૈ દ્રવ કી દ્રષ્ટિ એક આત્મા કા અસ્તિત્વ ગુણ છે. જ્ઞાન ગુણ હૈ દર્શન ગુણ ચારિત્ર એક ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ નહીં રહેતી. ઇસમેં રાગ હોતા હૈ એક દ્રવ ઉપર નાયક નાયક દ્રવ હૈ ઉસકા અસ્તિત્વ ગ્રહણ કરીએ એક દ્રવ ઉપર દ્રષ્ટિ કરે. ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય શુદ્ધ શુદ્ધ પર્યાય રહિત નથી, પણ પ્રયોજન વર્ષ ગુણ કરીને ગુણ ભેદ પર્યાય ભેદ ઇસમેં ગૌણ હો જાતા હૈ એ સ્વભાવ નિકલ નહીં જાતા હૈ. દ્રવ્ય મેં ગુણ નિકલ નહીં જાતા હૈ, ગુણ પર્યાય નીકળી નથી જાતી, પણ દ્રષ્ટિનો વિષય એક દ્રવ્ય ઉપર હોય છે એટલે આત્મા મેમાં ગુણ નથી પર્યાય નથી એવો એનો અર્થ નથી. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એક દ્રવ્ય ઉપર જાય છે, અભેદ દ્રવ્ય ઉપર ભેદ ઉપર ઇસકી દ્રષ્ટિ નહીં જાતી. દ્રષ્ટિ કે સાથ મેં જ્ઞાન રહેતા હૈ વો સબ વિવેક કરતા હૈ. દ્રષ્ટિ કે સાથ સાથ મેં રહેતા હૈ સમ્યક સમ્યક દર્શન હૈ, સમ્યક જ્ઞાન દોનો સાથ મેં રહેતા હૈ. જ્ઞાન સબકો અભેદ તો જાણે, ભેદ તો જાણે, સબ તો જાણતા હૈ. દ્રષ્ટિ એક દ્રવ્ય કો ગ્રહણ ઇસકા દ્રષ્ટિ કે બળ કે બળ ઇસકા દ્રષ્ટિ કા બળ મુખ્ય રહેતા હૈ, જ્ઞાન સાથ મેં રહેતા હૈ. પરિણામી ઓર અપરિણામી દોનો પરિણામ વગર રહેતા નહીં. અપરિણામી એક અપેક્ષા હૈ, ઇસમે કોઈ પરિણામ કા ભેદ નહીં પડતા હૈ. एक द्रव, एक अखंड द्रव, द्रव की दृष्टि से अपरिणाम है, परिणाम निकल नहीं जाता, परिणाम भी है आत्मा, परिणाम नक्षीयमा है, परिणाम सहित द्रव अनादि अनंत एक सरकु द्रव से एक सरिता, इसलिए इसके अपरिणामी के मन में आता है। द्रव में कोई पलटन नहीं, द्रव एक सरकार रहता है, द्रव दृष्टि से एक सरकार परिणामी के मन में आता है, पर्याय दृष्टि परिणामी के मन में, परिणामी अपरिणामी दोनों है, परिणाम इसमें है ही नहीं है, परिणाम कुछ है ही नहीं, कल्पित है ऐसा नहीं, इसमें है परिणाम भी है, कोई परिणाम होता है, निर्गुण का कार्य होता है, अनंत पर्याय होती है, सिर्फ भगवान में भी परिणाम होता है, द्रव परिणामी अपरिणामी, द्रव दृष्टि से अपरिणामी, द्रव्यासिक चक्षु से जोवे तो द्रव्य देखे, पर्यासिक ने गौण करे, चक्षु बंद करे, अनादिकाल से जीवने पर्याय पर दृष्टि छे, एक दृष्टि ने दृष्टि ने बंद करीने द्रव्य पर जोवे तो द्रव्य दिखाए, इतने पर्याय में नथी होय नो अर्थ नथी, द्रव्य पर दृष्टि जीवे अनादिकाल से करी नथी, द्रव्य वृक्ष नथी, द्रव्य अनादि शाश्वत छे, आत्मा में अनंत शक्तिओ छे, आत्मा अनंत गुणों से भरेलो है, द्रव शाश्वत तेरे आत्मा है, कोई दिवस ये द्रव पर दृष्टि करी नहीं, पर्याय तरफ है दृष्टि कहना चाहिए, माते तू द्रव पर दृष्टि कर तो द्रव दिखाए, द्रव नी दृष्टि में द्रव दिखाए, द्रव दृष्टि ने मुख्यतः आगे जाए, पण एटले में पर्याय नथी एवो एनो अर्थ नथी, पर्याय नु ज्ञान न करव एवो एनो अर्थ नथी, वस्तु स्वरूप जेम छे एम जाणवाथी मुक्ति नो मार्ग यथार्थ सदाय छे, जेम छे एम जाणवुं जोईए के पर्याय मां विभाव छे, पर्याय जे अनादिकाल थी पर्याय छे ज नहीं, एवं विभाव जो होय ज नहीं तो टाळवानो उपाय छे न करवानो आवे तो करवानुं ज रहेतुं नथी, पर्याय छे, पर्याय मां विभाव थाय छे, पण एने टाळवा माटे द्रव पर दृष्टि करे, एनुं भेद न करे તો આગળ જવાય છે કે હું ચૈતન્ય અનાદિ શાશ્વત છું, અને એટલે દ્રવ્યમાં કઈ પર્યાય જ નથી, એમાં શુદ્ધ પર્યાયો થાય છે, દ્રવ પર દ્રષ્ટિ કરવાથી શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે, અને અંદર સાધના દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય પ્રગટ થાય છે, સમ્યક દર્શન દ્રવ્ય પર દ્રષ્ટિ કરવાથી થાય, પણ એમાં જ્ઞાન બધું હોવું જોઈએ, સમ્યક દ્રષ્ટિની સાથે સમ્યક જ્ઞાન હોય છે, સમ્યક જ્ઞાનમાં બધું જણાય છે, આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ અશુદ્ધ પર્યાય છે, આ શુદ્ધ પર્યાય છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રહે એટલે એને પર્યાયની કાઢી નાખવાનો અર્થ નથી, દ્રવ્ય ઉપર દ્રવ્યાથી ચક્ષુથી દ્રવ્ય પછી એમ આવે છે, પર્યાયથી ચક્ષુ જોવા મેં તો પર્યાય દેખાય, પર્યાય નથી એનો અર્થ નથી,
બરાબર,
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, પર્યાયનું જ્ઞાન કર, પર્યાય માં જે એકત્ર બુદ્ધિ દ્રવ્ય ભૂલી ગયો છે, એ દ્રવ્યને ઓળખ, પર્યાયને ગૌણ કરીને આગળ જાય, પર્યાયનું જ્ઞાન હોય કે હું દ્રવ છું, એમાં ગુણો છે, પર્યાય છે, વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય, ભેદ ન કરે એટલે અંદર સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે, સમ્યક દર્શનની પર્યાય પણ પર્યાય છે, અંદર ચારિત્રની પર્યાય થાય પણ પર્યાય છે, એનું તો વેદન પોતાને થાય છે, પર્યાય એમાંથી કાઢી નાખવાનો અર્થ નથી, પણ એમાં સર્વસ્વ માન્ય છે, દ્રવ્યને ભૂલી ગયું છે, દ્રવ્યને ઓળખ, દ્રવ્ય પર દ્રષ્ટિ કર, એમ કહેવાનું છે, દ્રવ્યને મુખ્ય કરી પર્યાયને ગૌણ કર, પણ સાધક દશામાં પર્યાય મુનિ દશા પ્રગટ થાય, ચારિત્ર દશા પ્રગટ થાય, એ બધી પર્યાય છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે,
કોઈ જગ્યાએ ગુરુજને કહ્યું કે દ્રવ્યને ગ્રહણ કર, અને આ પ્રવચન સામે એમ કહ્યું કે પર્યાય ચક્ષુ બંધ કરી, એનો એનો કઈ અપેક્ષા નહીં સામે,
ગુરુજીને કહેવાનું એમ છે, યથા એમાં પ્રવચન સારમાં જ એમ આવે છે કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી જોવાથી દ્રવ દેખાય છે, એ પર્યાય ચક્ષુને બંધ કર એટલે પર્યાય ચક્ષુનું જ્ઞાન ન કરે એવો એનો અર્થ નથી, પર્યાય તરફ નું જોવાનું બંધ કર અને દ્રવ્યને દ્રવ ઉપર દ્રષ્ટિ કર એમ કહ્યું છે, એટલે એને કાઢી નાખો એવો અર્થ નથી, ગુરુદેવ તો બધી વાત કરે છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, દ્રવ્યને જો, પર્યાયનું જ્ઞાન કર, બધું ગુરુદેવમાં તો આવે છે, એની વાણીમાં બધું આવે છે કે જો એકાંત કરીશ તો પછી શુષ્ક થઈ જાય છે, એમ ગુરુદેવની વાણીમાં તો આવે છે. તો પુરુષાર્થ શેનો કરવાનો, એમે આવે છે ગુરુદેવની વાણીમાં, બધું આવે છે, એનો મેળ કરવાનો રહે છે. અનાધિકારથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે એની, એ ચક્ષુને બંધ કરીને દ્રવ્ય પર જો.
પર્યાય
ચક્ષુ બંધ કરી પર્યાય તો છે, પર્યાય નથી, પર્યાય નીકળી નથી, એના ઉપર દ્રષ્ટિ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી દ્રવ્ય દેખાય છે, પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી પર્યાય દેખાય છે. એનો મેર કર, દ્રવ્ય શું સ્વભાવ છે, પર્યાય નો શું સ્વભાવ છે, દ્રવ્યની મુખ્યતા કરીને, પર્યાય ને ગૌણ કરીને, જ્ઞાન માં બધું જાણ ને સાધના કર. શું કેવું છે સુંદરનો વિષય ત્રિકાળી નિષ્ક્રિય એટલે એમાં એક પરમ પારિણામિક ભાવ દ્રવ્ય અનાદિ અનંત છે, એના ઉપર દ્રષ્ટિ કરે એમ કે શુદ્ધ નયનો વિષય પરમ પારિણામિક ભાવ છે, નિષ્ક્રિય એટલે એમાંથી એ બધામાં એક જ છે, એમાંથી પર્યાય નીકળી નથી જતી, તો એક સ્વરૂપ આત્મા છે એના પર દ્રષ્ટિ કરવો એમ જ કેવું છે. એમાં પર્યાય છે પણ તું દ્રવ્યને ઓળખતો નથી, એના પર દ્રષ્ટિ કર. એક શુદ્ધ નયનો વિષય એક દ્રવ્યની મુખ્યતા છે, નિષ્ક્રિય એક દ્રવ્ય દ્રષ્ટિ, એમાં કોઈ જાતના ફેરફારો નથી, ફેરફાર વગરનો એક દ્રવ્યના દિયનન છે એને તું ઓળખ એમ કેવું છે. એટલે એમાં કઈ પર્યાયની પરિણતિ કે એમાં કોઈ કાર્ય જ નથી થતું એવો એનો અર્થ નથી. પર્યાય સિદ્ધ ભગવાનમાં પરિણતિ છે, સિદ્ધ ભગવાનમાં પણ પર્યાયો થાય છે, એમાં પણ જ્ઞાનની દર્શનની ચારિત્રની બધી પર્યાયો સિદ્ધ ભગવાનમાં છે, એમાંથી નીકળી નથી જતી. પર્યાયનું સ્વરૂપ દ્રવ્યનું પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. એક દ્રવ્યને તું ઓળખ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, દ્રવ્યનું આલંબન લે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી એનું આલંબન લેવાથી એના ઉપર જોર આવે છે. જે પર્યાય પલટાય છે એના ઉપર જોર, એના ઉપર આશ્રય લેવાતો નથી, આશ્રય દ્રવ્ય જે અનાદિનંદ જે શાશ્વત સ્થિર છે એનો આશ્રય લેવાય છે. જે કાર્ય જે પલટાયા કરે એનો આશ્રય લેવાતો નથી, પર્યાયમાં નીકળી નથી જાય, સીધ ભગવાનમાં પરિણતિ થાય. કેવળ જ્ઞાનની પર્યાય, જ્ઞાન દર્શન જારી બધી પર્યાયો સીધ ભગવાનમાં છે, પર્યાય વગરનું દ્રવ્ય છે જ નહીં, પર્યાય વગરનું દ્રવ્ય હોતું જ નહીં. પણ પર્યાયને મુખ્ય કરીને દ્રવ્યને ભૂલી જાય છે, અનાદિકાળથી પર્યાયની મુખ્યતા કરી દ્રવ્ય ભૂલી ગયો, એટલે જેનો આશ્રય લેવાય છે એ આશ્રયભૂત જે દ્રવ્ય છે એ દ્રવ્યને ભૂલી ગયો, માટે દ્રવ્યની મુખ્યતા કરીને દ્રવ્યનો આશ્રય લે, એમાં આશ્રય પર્યાયનો લેવાતો નથી. પર્યાયને ખ્યાલમાં રાખ, એનું જ્ઞાન રાખ, પર્યાયને ગૌણ
કરે તો પર્યાય કઈ જતી નથી,
પર્યાય કઈ વહી નથી જતી વસ્તુમાં, વિભાવ છૂટી જાય છે, વિભાવ પોતાનો સ્વભાવ નથી, પણ શુદ્ધ પર્યાય તો પોતામાં રહે છે. ચૈતન્ય વસ્તુનું સ્વરૂપ કોઈ અદભુત છે, આશ્ચર્યકારી છે, એનો મેળ કરીને સમજવું તો જ એ મુક્તિનો માર્ગ, તો જ યથાર્થપણે સદાય છે. સમજવાથી ભાઈ બીજું પડતું સમજી જ નહીં, કાઢી નાખે તો યથાર્થતા આવતી નથી. ક્યાં જોર દેવાનું, ક્યાં ગૌણ કરવાનું, એ વસ્તુનું સ્વરૂપ એને કાઢીને ન થાય. દ્રવ્યની દ્રષ્ટિથી સ્વભાવ સદાય છે, પણ એમાં શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે, એનું વેદન પોતાને થાય. એ શુદ્ધ પર્યાય ચૈતન્યથી જુદી નથી, કે એ સર્વાંશી બધી જુદી છે, કે એ એક બીજા દ્રવ્યની માફક જુદી અધર છે એવું નથી. શુદ્ધ પર્યાય ચૈતન્ય આશ્રય જ એ પર્યાય પ્રગટ થાય છે, ને ચૈતન્ય જ એનું વેદન થાય છે. શુદ્ધ પર્યાય આગ્ને પર્યાય તો વિભાવ પર્યાય છે, તો ક્ષેત્ર તો એનું એ કે ક્યાં જુદું હતું, વિભાવ પોતાનો સ્વભાવ નથી, પણ એ કઈ એનો નિમિત્ત જળ છે, બાકી જે ચૈતન્ય માં પર્યાય થાય એ કઈ બીજા ક્ષેત્ર માં નથી. જાગની કરી ઉપેક્ષા કહેવાય છે, નિમિત્તથી થાય એટલે જળ કર્મના નિમિત્તે થાય માટે એનું ક્ષેત્ર જુદું એમ કહેવાય. પણ એ કઈ જળમાં બધી રીતે કઈ જળમાં નથી થતી, તો પોતાની રાગની પર્યાય તો પોતે એને ટાળી શકે નહીં. જળ ના થતી હોય તો પોતાની રાગની પર્યાય નું વેદન થાય છે, આ તો એ જળ છે કે પોતાનો સ્વભાવ નથી માટે એ અપેક્ષા એને કર્મના નિમિત્તે થી માટે એને પૂતગળ ઉપર નાખીને પૂતગળ કહેવામાં આવે. બધી રીતે એ કઈ જળ ના ક્ષેત્ર માં થતી નથી, પોતે પોતાની પરિણતિ માં થાય છે, એને પોતે ટાળી શકે છે. એનો સ્વભાવ ભેદ છે, સ્વભાવ ભેદ છે એટલે એને બીજા ક્ષેત્ર નું કહેવાય, બીજા ક્ષેત્ર ને કહેવાય. બધી રીતે બીજા ક્ષેત્ર ની નથી, પોતાની પર્યાય પોતાના વિભાવ પર્યાય થાય.
જળની કોટી ઊંચી છે અને પર્યાયની કોટી નીચી છે, એ માની અભિપ્રાય કહેવાય છે કે નહીની અભિપ્રાય છે?
મારી અપેક્ષા એ ખરી પણ જળ તો ઊંચી છે, જળ શાશ્વત છે, અનાદિ અનંત છે, જળમાં અનંત ગુણો ભરેલો છે અને પર્યાય છે ક્ષણ માટે જળની કોટી ઊંચી છે. દ્રવ અનંત ગુણ થી ભરેલી અનંત શક્તિઓ પર્યાયો ની શક્તિ પણ એમાં છે, અનંત ગુણો ની અનંત ગુણો પણ એમાં છે. માટે દ્રવ માટે પર્યાય જે પરિણમે છે એ પર્યાય ક્ષણે ક્ષણે પરિણમ થતું છે. માટે દ્રવ ની કોટી ઉઠી પર્યાય ની કોટી એ અપેક્ષા એ છે. બાકી પર્યાય નું વેદન થાય છે, પર્યાય નું વેદન થાય, દ્રવ નું વેદન દ્રવ દ્રષ્ટિ માં આવે છે અને પર્યાય વેદન માં આવે છે. માટે પર્યાય ને જે કેવળ જ્ઞાન થાય તે જયારે પ્રગટ થાય એટલે પૂજનીકતા વંદનીય એમ પર્યાય એવી રીતે થાય છે. પણ દ્રવ ની કોટી ઊંચી આ રીતે છે, દ્રવ માં અનંત અનંત શક્તિઓ ભરેલી છે અને દ્રવ ની દ્રષ્ટિ કરવાથી મુક્તિ નો માર્ગ શરૂ થાય છે. દ્રવ દ્રષ્ટિ વગર મુક્તિ નો માર્ગ શરૂ થતો નથી. માટે દ્રવ શક્તિ અનંત છે, દ્રવ ની દ્રષ્ટિ થી મુક્તિ નો માર્ગ શરૂ થાય છે. માટે દ્રવ ની પોતે ઊંચી છે એ અપેક્ષા. કોઈ વાર પર્યાય પ્રગટ વેદન માં આવે, પર્યાય પ્રગટ થાય ત્યારે દ્રવ જેવું હોય એવું પોતાને વેદન માં આવે. માટે કોઈ વાર પર્યાય ની મુખ્યતા કહેવાય, પણ વસ્તુસ્થિતિ દ્રવ ની કોટી ઊંચી છે એમ અપેક્ષા એ પર્યાય ને કોઈ વેદન માં આવે ઉપસાહિત પર્યાય ની વાત કહેવાય, પણ દ્રવ ની વસ્તુસ્થિતિ દ્રવ ની કોટી ઊંચી છે.
બીજું પ્રશ્ન એમ છે કે આપ શ્રી વારંવાર કહો છો કે ગુરુ ગુરુ ને અંતર હૃદયમાં સ્થાપીને મુક્તિ ની પ્રવાહ ચાલુ રાખો, તો મને મૂંઝવણ થાય છે કે ભગવાન શ્રી કુંકુનાચર કહે છે કે ગુરુ સાસન જેવાની આંખ બંધ કરી એમ તો કહો નથી, પણ પર્યાય ને જેવાની આંખ બંધ કરી દો કેવી રીતે
એમ છે કે પોતે જે આગળ વધે છે એમાં દેવગુરુ શાસ્ત્ર ને હૃદયમાં રાખો. એટલે દેવગુરુ શાસ્ત્ર શું કહી રહ્યા છે, એમને શું માર્ગ બતાવ્યો છે એ બધું હૃદયમાં રાખી અને એમનો આશ્રય ગ્રહણ કરી અને મુક્તિનો પ્રયાણ ચાલુ રાખો. એટલે તમે શુભ ભાવમાં અટકી જાઓ એવો અર્થ એનો નથી. કે પોતે જયારે દ્રવ દ્રષ્ટિ કરીને સ્વરૂપમાં લીન થતો હોય તો પણ એ શુભ વિકલ્પમાં અટકી જવું એવો એનો અર્થ નથી. એ તો દેવગુરુ શાસ્ત્ર જ બતાવી રહ્યા છે કે શુભ વિકલ્પ છે એ તો વિભાવ છે. માટે તો બધાથી નિરાળો નિર્વિકલ્પ થતો છે. માટે મારી ઉપરથી પણ દ્રષ્ટિ ચિતારો ભાવ રાગનો છોડી દે અને વિતરાગ થઈ જાય એમ દેવગુરુ શાસ્ત્ર પોતે બતાવી રહ્યા છે. માટે દ્રષ્ટિ તો એવી વિતરાગી નિર્વિકલ્પ દ્રષ્ટિ કરવાની, પણ સાધક છે એને કઈ પહેલાથી વિતરાગતા પૂરી થઈ જતી નથી. એને બહાર ઉપયોગ તો આવે છે, ભેદની ધારા ચાલતી હોય તો એને શુભ ના વિકલ્પ અનેક જાતના વિકલ્પમાં રોકાયેલો હોય છે. માટે શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્ર ને તારે હાજર રાખવા,
કે તું તારી મેળાય તારી મતિ કલ્પનાથી માર્ગને શોધીશ નહીં. જે દેવગુરુ શાસ્ત્ર શું કહી રહ્યા છે એનો આશય સમજી અને તું માર્ગમાં ચાલે એમ. મુક્તિના પ્રયાણ સાદો બાળકે દેવગુરુ શાસ્ત્ર નો આશય સમજી અને પછી તારા સ્વભાવ સાથે મેળવી તારી પોતાથી નિર્ણય કરી નક્કી કરી અને મુક્તિના પ્રયાણ સાદો બાળકે એમ મોક્ષ છે. તારી મતિ કલ્પનાથી તું માર્ગમાં ચાલે એમ ચાલતો નહીં એવો એમ મોક્ષ છે. પર્યાય ઉપર દ્રષ્ટિ છોડી ભેદના વિકલ્પ હું શુદ્ધ છું કે અશુદ્ધ છું એ નય પક્ષો પણ જેમાં છૂટી જાય છે. ભેદના વિકલ્પ છૂટી જાય પર્યાય ઉપરથી દ્રષ્ટિ જેમાં એ રહેતી નથી એક દ્રવ ઉપર દ્રષ્ટિ થઈ જાય છે. માટે એ તો મુક્તિનો માર્ગ છે દેવગુરુ શાસ્ત્રે બતાવેલો છે. અને હૃદયના રાગ દે એટલે શું કીધું છે દેવગુરુ શાસ્ત્ર શું કહી રહ્યા છે એ આશયને સમજીને તું મુક્તિની જીવન ચાલુ રાખે. શ્રેણી ચડે છે ગુણસ્થાનમાં બારમી ગુણસ્થાને શપથ નહીં ચડે પણ વિકલ્પ આવે છે દ્રવ શુદ્ધ અને દ્રવના ગુણના પર્યાયના બધા શ્રુતના વિકલ્પ આવે. અહીં વિકલ્પ આવે વિકલ્પ તૂટીને એકાગ્ર થઈ જાય ત્યારે કેવળ નહીં થાય પણ એ શ્રુતના વિકલ્પ એવી જાતના હોય છે કે જે શ્રુતના વસ્તુ સ્થિતિને અનુસાર હોય છે બીજી જાતના નથી હોય. એટલે જે માર્ગે મહાપુરુષો ચાલ્યા એ માર્ગે ચાલવું એવો એનો અર્થ છે.
શ્રીમદ કહે છે ને ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય નથી ત્યાગ વિરાગ માં તો ત્યાગ વિરાગ કરે એમ અટકી જાય તોય મુશ્કેલી અને ચિત્ત માંથી ગયો ત્યાગ વિરાગ તોય મુશ્કેલી પ્રધાન છે એને કહેવા વગર તીવ્ર છે પણ એની સાથે બધું મેળ થવો જોઈએ. બધું કાઢી નાખે એમાંથી સાધક દશાએ કાઢી નાખે તો પછી કરવાનું છે. સાધ્ય ઉપર દ્રષ્ટિને સાધક દશામાં સાધવાની રે છે એ ભેગવું જોઈએ. દ્રવ સાથે પર્યાય નો મેળ હોવો જોઈએ. દ્રવ પર દ્રષ્ટિ કરીને પર્યાય ની શુદ્ધિ કે કેવી રીતે થાય એનો પુરુષાર્થ પરિણતિની શુદ્ધિ થાય એ બધો મેળ હોવો જોઈએ. જેને દર્શન શુદ્ધિ થાય એની સાથે સાથે બધી નિર્મળતા થાય છે. શ્રીકામાં ચીક ભીજાય તો નહીં થઈ ત્યાં સુધી એને દ્રવ પર દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન એની સાથે બધી જાતના પડખા હોવા જોઈએ. યથાસ્થાને શુભ ભાવ વસ્તુ શુભ ભાવ પણ દ્રવ નાયકની દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન નાયકને એ બધું સાથે હોય એની સાથે પણ એમાં ટકી ન શકે એટલે શુભ ભાવ તો પછી આવ્યા નાયક ઉપર દ્રષ્ટિ જેને દ્રવ દ્રષ્ટિ થાય સમ્યક દર્શન થાય તો એ વચ્ચે શુભ ભાવ આવ્યા વગર તો પેલા એટલે આત્માની સહાનુભૂતિ થઈ એમાંથી નીકળે છે. આમ સહજ છે પોતે પોતાનો સ્વભાવ સહજ પણ શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો પણ એ પર્યાયની શુદ્ધિ પછી થાય છે સાધક દશા વસ્તી જાય તો એમાં કેવળ જ્ઞાન થાય તો વિકરાગ એ બધો ક્રમ છે. કઈ દ્રવ દશે ત્યાં ભેગી એકદમ કઈ વિકરાગતા આવી જતી નથી થાય એને અંતર્મુખમાં થાય પણ તો એને ક્રમ પડે અને ન થાય તો એને અમુક ક્રમ પડે. જે પરિણતિ રૂપ છે એ તો કાયમ સાથે જ છે. કાયમ સાથે
નહીં વિકલ્પાત્મક કે નહીં વિચાર કરે તે પ્રમાણે એને ક્રમ ભેદ વિકલ્પાત્મક પણ જે આ પરિણતી રૂપ જે સહજ છે એમાં કઈ ક્રમ ભેદ નથી તો બધું સાથે છે. અનુભવ ના અનુભવમાં જે શુદ્ધ પરિણતી પ્રગટ છે એની અપેક્ષા શુદ્ધ નહીં કહેવાય છે અને દ્રવ્ય પર્યાય બે ની અનુભૂતિ માટે એને પ્રમાણ પણ કહેવાય છે એને નહીં પણ કહેવાય એને પ્રમાણ પણ કહેવાય છે. દ્રવ્ય ને પર્યાય બે ની બે સાથે છે માટે પ્રમાણ છે પ્રમાણ જ્ઞાન સાથે છે. જ્ઞાન પણ કામ કરે છે અને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ પણ એ અનુભૂતિનું કામ કરે છે માટે એ પ્રમાણ જ્ઞાન એને અનુભૂતિ છે એને શુદ્ધ નહીં કહેવાય છે. શુદ્ધ પર્યાય પ્રગટ થઈ શુદ્ધતાનો વિષય ગ્રહણ કર્યો એ રૂપે પરિણતિ છે માટે શુદ્ધ નહીં કહેવાય શુદ્ધ અનુભૂતિ નથી અને એને પ્રમાણ પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું એને પ્રમાણ પણ કહેવાય છે. કેવળ જ્ઞાન પૂરું થઈ ગયું એ દ્રવ્ય ને પર્યાય બધું જેટલું જેમ પર્યાય પૂરું થઈને કેવળ જ્ઞાન ને પ્રમાણ કહેવાય છે અને સાથે નહીં તો છેદ સાથે નિર્વિકલ્પ થતો છે અનુભૂતિમાં પણ નહીં ને પ્રમાણ સાથે હોય છે. સવિકલ્પ ધારામાં જેટલી પરિણતિ પ્રગટ થાય એમાં નહીં પ્રમાણ નહીં ને પ્રમાણ સાથે હોય છે. અનુભવ થાય ત્યારે જ લાગુ પડે ને સાચું પ્રમાણ અનુભવ થાય ત્યારે લાગુ પડે એનું સવિકલ્પ એનો તો એનું જ્ઞાન કામ કરે છે કે જેટલું પોતે દ્રવ પર દ્રષ્ટિ છે અને જ્ઞાન સાથે આ જે વિભાવ આવે તે હું નથી હું ચૈતન્ય રૂપ છું આ હું નથી હું ચૈતન્ય રૂપ છું એવી જાતની ભેદ જ્ઞાનની ધારા ચાલ્યા કરે છે. જેટલી શુદ્ધ પર્યાય જેટલી સવિકલ્પતામાં જેટલી ભૂમિકા ચોથી પાંચમી છઠ્ઠી સાતમી એને જ્ઞાન જાણે છે એ જાણવાનું કાર્ય તેનું સાથે જ છે. દ્રવ્યને પણ જાણે છે પર્યાયને પણ જાણે છે જાણવાનું કામ સાથે જ છે.
એટલે
અનુભવ પછી એનું
જે પ્રમાણ જ્ઞાન છે આમ તો કહેવાય જ નહીં
સાચું
પ્રમાણ નથી પડતું
અનુભવ પછી ખરું તો પ્રમાણ નહીં ત્યારે જ લાગુ
ત્યારે છે.
અનુભવ પછી ભલે સવિકલ્પમાં આવો કે નિર્વિકલ્પમાં અનુભવ પછી ત્યારે સાચું પ્રમાણે સાચી નહીં લાગુ પડે ત્યાર પહેલા તો એને વિકલ્પ બધું નિશ્ચય વિચાર કરે છે ત્યાર પહેલા તો પ્રમાણે સાચી પરિણતિ કે સાચી નહીંની પરિણતિ ત્યાર પહેલા પ્રગટ થઈ નથી માત્ર એ અભ્યાસ કરે છે નહીંને પ્રમાણ સાથે જ હોય છે અને નિર્વિકલ્પમાં તો વિકલ્પ વગર નિર્વિકલ્પ બને છે. એની અપેક્ષા શાસ્ત્રમાં શુદ્ધ નહીં કેવો શુદ્ધ અનુભૂતિ કેવો એને પ્રમાણ કેવું કહેવાય છે નિર્વિકલ્પ છે.
એટલે
અનુભવ
પ્રમાણના વિષયનું દ્રવ્ય કહીએ તો કથનથી ઉત્તર તમે કથનથી પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વ ભાવ છે એને પણ
દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર જાય છે એમાં કોઈ ભેદ નથી પડતો એટલે દ્રષ્ટિની અપેક્ષા તો જ્ઞાન દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં જ્ઞાન સમ્યક હોય છે દ્રષ્ટિને જ્ઞાન બે સાથી જ હોય છે. એકલી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટિ સમ્યક થતી જ નથી. દ્રષ્ટિનો વિષય જ એવો છે કે એક ઉપર દ્રષ્ટિ કરે જ્ઞાનનો વિષય એવો છે કે બે ને જાણે પણ દ્રષ્ટિ સમ્યક ત્યારે થાય કે જ્ઞાન એની સાથે હોય તો જ્ઞાન બીજું કામ કરે ને દ્રષ્ટિ બીજું કામ કરે દ્રષ્ટિ જ્ઞાન જ્ઞાન મિથ્યા હોય ને દ્રષ્ટિ સમ્યક હોય એવું બને નહીં. એ પ્રમાણ જ્ઞાન એટલે કંઈ પ્રમાણ જ્ઞાન એટલે કંઈ ખોટું નથી યથાર્થ જ્ઞાન છે. દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિનો વિષય એવો છે કે એક ઉપર દ્રષ્ટિ એક જ ઉપર હોય છે પણ જ્ઞાન એનો વિવેક કરે છે બે પડખાનો બે પડખાનો વિવેક સાથે જ હોય છે સાધક દશામાં. સાધક દશામાં બે વિવેક ન હોય તો એની સાધક દશા જ ખોટી થશે. તો એક ઉપર દ્રષ્ટિ તો એમાં કઈ ચારિત્ર દશા કે કેવળ જ્ઞાન એ કઈ નહીં થાય. એક દ્રષ્ટિ તો સમ્યક દર્શન જ્યાં થયું ત્યાં બધું પૂરું જ થઈ જશે. હજી સાધક દશા અધૂરી છે જ્ઞાન બધો વિવેક કરે છે. દ્રષ્ટિને પૂજને કહેવામાં એને પૂજની
તો પછી જો એને પ્રમાણને નહીં પૂરી નીકળે તો આ જે બધી પર્યાયો ચારિત્રની પર્યાયો કેવળ નાની પર્યાયો કોઈ પૂજનિક નહીં થાય. ભક્તિના માર્ગમાં જે દ્રષ્ટિ મુખ્ય છે માટે એને પૂજની કે મુક્તિનો માર્ગ એનાથી શરૂ થાય, માટે એ પૂજની કે એને ગૌણ કરવામાં. પણ વ્યવહારમાં તો કેવળ નાની કેવળ દશા વિતરા સર્વજ્ઞ દેવ એ જે સાધક દશા જઈને પુરસાદ કરીને પ્રગટ કરે એ બધું પૂજનિક કહેવામાં આવે છે, મુનિ દશા પૂજનિક કહેવામાં આવે છે. માટે દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જોયે છે. એક બી દ્રષ્ટિ હોય ને જ્ઞાન જો વિવેક ને કરે તો દ્રષ્ટિ એકાંત તો એ દ્રષ્ટિ ખોટી ઠરશે. દ્રષ્ટિનો વિષય એવો છે કે એક ઉપર એકનો વિષય કરે અને જ્ઞાન બધું વિવેક કરે. અને દ્રષ્ટિ વગરનું જ્ઞાન એ યથાર્થ નથી. અને દ્રષ્ટિ મુખ્ય હોય પણ એની સાથે જ્ઞાન હોય તો એ બે ને સંબંધ છે. જો એકલું હશે તો ખોટું થશે. દ્રષ્ટિમાં કુટસ્થ થયું માટે એ સાચું અને જ્ઞાનમાં પરિકથનજીત પરિણામે ના અપરિણામ આવ્યું માટે ખોટું એમ નથી. દ્રષ્ટિ કુટસ્થ થઈ તો દ્રષ્ટિ મુક્તિના માર્ગમાં મુખ્ય છે. માટે દ્રષ્ટિમાં એકલું તે અનાદિકાળથી તે આ સાચું ના સાચું આ સાચું ના સાચું એમ કર્યા કર્યું અને યથાર્થ સમજ્યો નથી માટે એ પ્રમાણે એમ કહેવાય છે. પણ દ્રષ્ટિપૂર્વકનું જે પ્રમાણ જ્ઞાન છે તો યથાર્થ છે. દ્રષ્ટિએ વિષય કરો અખંડનો, અખંડની દ્રષ્ટિ વગર મુક્તિમાં થતો નથી. પણ સાથે રહેલો જે જ્ઞાન છે એ બે દ્રવ ને પર્યાય બે નો વિવેક કરે છે. માટે એ પ્રમાણ પણ યથાર્થ છે. એ પહેલાનું જે પ્રમાણ કોઈ એમ કહેતો નિશ્ચય સાચું વ્યવહાર સાચું એમ કરતું એ યથાર્થનું છે. પણ દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન છે એ યથાર્થ છે. નાયક ઉપર કરવી એમાં નાયક એમાં પર્યાય ભેગી ના હોય. પર્યાય દ્રષ્ટિ કરનારી પર્યાય પણ દ્રષ્ટિના વિષયમાં એકલું દ્રવ નાયક આવે. પણ એ પર્યાય સહિત નાયક લેવો તો નાયક કાર્ય સહિત લેવો તો કાર્ય સહિત પણ આખું નાયક લેવો. પણ દ્રષ્ટિના વિષયમાં તો એટલો દ્રવ નાયક આવે. દ્રષ્ટિના વિષયમાં એકલો નાયક દ્રવ નાયક વસ્તુનું આખું સ્વરૂપ વર્ણન કરવું અથવા દ્રવ નાયક ગુણ નાયક પર્યાય નાયક બધું નાયક છે. આખું વસ્તુ આખું જ્ઞાયક છે. કેવળ જ્ઞાન થાય તો આખું જ્ઞાયક છે. એ કેવળ જ્ઞાન દ્રવ જ્ઞાયક એનું ગુણ જ્ઞાયક એનું પર્યાય જ્ઞાયક બધું જ્ઞાયક છે. દ્રષ્ટિના વિષયમાં એકલો દ્રવ એકલું દ્રવ દ્રષ્ટિ વિષય નહી. ઉપાડ એક દ્રષ્ટિ નો વિષય. ઉપાડ થી જ્ઞાયક હું જ્ઞાયક છું એ એમાં એક દ્રવ ને ગુણ બે આવી જાય. ગુણ નો ભેદ નથી પડતો. ગુણ સામાન્ય આખું જ્ઞાયક આવી જાય. ગુણ નો ભેદ નથી પણ દ્રવ ની અંદર ગુણ ભેદો આવી જાય. ગુણ ભેદ નથી પડતો. એકલું દ્રવ જ્ઞાયક આખું. પર્યાય તો પ્રગટ નથી ને. જે પર્યાય સ્વાભાવિક દ્રવ છે દ્રવ ગુણ સ્વભાવ એનો છે. દ્રવ ગુણ પર્યાય દ્રવ નું સ્વરૂપ પણ પર્યાય પ્રગટ પરિણામથી પર્યાય નથી. એનામાં પર્યાય જ્ઞાયક રૂપે પરિણામથી પર્યાય નથી. એ દ્રષ્ટિના વિષયમાં એટલું દ્રવ જ આવે. પ્રગટ પરિણતિ થાય તો દ્રવ જ્ઞાયક ગુણ જ્ઞાયક ને પરિણામથી પર્યાય જ્ઞાયક એ તો લોકલોક પ્રગટ થાય. નાયક પ્રગટ થયું. નાયક નાયક રૂપે પરિણમ્યું. નાયકની જ્ઞાતા ધારા થઈ. નાયક ઉપર દ્રષ્ટિ કરી તો નાયકની જ્ઞાતા ધારાની પરિણતિ થઈ. તો એ પરિણતિ રૂપે પરિણમ્યું એમ એમ આવે. પણ એના વિષયમાં તો એટલું દ્રવ આવે છે. દ્રષ્ટિના વિષયમાં એટલું દ્રવ છે. એને લક્ષ લેવાનું ધ્યેયમાં લેવાનું એક દ્રવ આવે છે. ને જ્ઞાનમાં બધું આવે એ દ્રવ છે. એ ખાલી નથી. દ્રવમાં અનંત ગુણ છે. દ્રવ જ્ઞાન ગુણ દ્રવમાં દ્રવ પરિણામન કરનારું દ્રવ એ બધું દ્રવ એના જ્ઞાનમાં બધું છે. પણ દ્રષ્ટિના વિષયમાં એકલું દ્રવ છે. ધ્યેય અને લક્ષ રાખવાનો એક દ્રવ જ્ઞાન જ્ઞાનમાં આવે બધું. દ્રવમાં આનંદ ગુણ એના લક્ષણ ભેદે ભેદ છે. વસ્તુ ભેદે ભેદ નથી. દ્રવ ગુણ અને દ્રવ કુટસ્થ નથી. દ્રવ પરિણમનારું છે એમ બધું એના જ્ઞાનમાં બધું આવે. પણ એના વિષયમાં એકલું દ્રવ છે. એને ધ્યેય કરવાનો એકલું દ્રવ છે.
સાધના ની પર્યાય પરિણામ ની નાયક નાતા ધારા રૂપે પરિણામ આટલું આ નાયક નાતા રૂપે પરિણામ આટલું બાકી છે, આટલું આટલું પ્રગટશીલ છે, આટલું બાકી છે, એ બધું જ્ઞાનમાં આવે. નાયક નાયક રૂપે ધારા પૂર્ણ થાય તો પૂર્ણ નાયક પરિણતિ, પણ અધૂરું નાયક રૂપે નાયક પૂર્ણ શક્તિ હોય, પણ પર્યાયમાં હજી સમ્યક દર્શન સુધી પહોંચ્યો, હજી દીનતા બાકી છે, હજી બાકી છે. નાયક ની પરિણતિ નાયક રૂપે કેટલી થઈ એ બધું જ્ઞાનમાં છે, બાકી એના વિષયમાં એટલું દ્રઢ નાયક પ્રગટ પરિણતિમાં કરતા બુદ્ધિ થતી હતી, કરતા બુદ્ધિ થતી નાયક નાયક રૂપે નાયક ની જ્ઞાતા ધારા થઈ એ બધું જ્ઞાનમાં છે. વિષય દ્રષ્ટિના વિષયમાં તો એટલું દ્રઢ એના દ્રષ્ટિના વિષયમાં નથી આવતું. પરિણામ થી પર્યાય એના વેદન માં આવે છે, એના જ્ઞાન માં આવે છે. નાયક ને નાયક રૂપે પોતે જાણ્યું નથી. નાયક નાયક રૂપે ક્યારે કહેવાય કે જયારે એને પ્રગટ રૂપે એ દ્રષ્ટિમાં નાયક ને લીધો અને એ દ્રષ્ટિમાં નાયક રૂપે નાયક ની પરિણતિ નાયક રૂપે થઈ, ભલે અંશે થઈ તો નાયક નાયક રૂપે છે, અનાદિન નાયક છે, પણ એ પોતે દ્રષ્ટિમાં લીધું નથી. એટલે કરતા બુદ્ધિ પરિણામે અનાદિનો પરને હું કરું છું ને વિભાવ ને બધીને એકમેક કરતા બુદ્ધિ પરિણામે નાયકને પોતે ઓળખતો નથી, પણ એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે નાયક આ હું નાયક એક નાયક નાયક રૂપે અંશે પરિણતિ થઈ નાયક નાયક રૂપે પરિણામ, પણ દ્રષ્ટિમાં લેવાનો નાયક દ્રવ્યને દ્રષ્ટિમાં લેવાનો છે, પર્યાયને દ્રષ્ટિમાં ન લેવાય. પર્યાય દ્રષ્ટિનો વિષય નથી તો આખું દ્રષ્ટિમાં આવતું જ નથી. પર્યાયને દ્રષ્ટિમાં લે તો પર્યાય એક અંશ દ્રષ્ટિમાં આવે છે, એ હાથ સ્વરૂપ આવતું નથી. દ્રવ્યનું આખું સ્વરૂપ દ્રષ્ટિમાં નથી આવતું. જે શાશ્વત અનાદિન દ્રવ્ય છે ધ્રુવ એ લક્ષ્મણ નો આવ્યું, એક પર્યાય લક્ષ્મણ આવે, એ પર્યાય દ્રષ્ટિમાં વિષય ભેદ દ્રષ્ટિમાં લેવું એનાથી આગળ જઈ શકાતું નથી. અનાદિન જે ધ્રુવ નાયક છે એ દ્રષ્ટિમાં લેવાથી સાધક પર્યાય પ્રગટ થાય છે. નાયક વિદ્યા તો આવી,
પણ દ્રષ્ટિ દોષ ના કારણે શાંતિ પ્રાંત થવાની વિદ્યા હાથ ના આવે. આ તો પ્રાધાન્ય પણ દ્રષ્ટિ ને જાણ ઓમ ધ્વનિ ને માંગલી પી છે, તમારી દ્રષ્ટિને સાચો વળાંક મળે તે માટે માર્ગદર્શન આપો તો આ દ્રષ્ટિ દોષ નીકળે છે.
એવું છે ને, ભણતર એને 11 નું કર્યું, પણ એ નય પક્ષ નું જ્ઞાન ભણવા ખાતર ભણવાનું કર્યું, પણ મારા આત્માનો હેતુ આત્માને ઓળખું નહીં, આત્માનું શું સ્વરૂપ છે, આત્માનો કયો સ્વભાવ, બધું જ્ઞાનમાં જાણી લીધું, પણ આ મારો આત્મા એનું અસ્તિત્વ ગ્રહણ કર્યું નહીં. હું જ્ઞાન સ્વભાવી આત્મા, નાયક સ્વભાવી આત્મા એને ગ્રહણ કર્યો નહીં, બધું જ્ઞાન માત્ર કરી લીધું. અને પક્ષાથી અતિક્રમ થવાનો અંદરથી પ્રયત્ન કર્યો નહીં. દ્રષ્ટિ તો એવી નાયક ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, જ્ઞાયક હું શાશ્વત આત્મા જ્ઞાયક જ છું, શુદ્ધાત્મા છું. પછી એમાં જે પર્યાયના ગુણના ભેદો છે એ બધા જ્ઞાનમાં જાણી, આ વિભાવ આ સ્વભાવ આ ગુણ ભેદ પર્યાય ભેદ બધું જ્ઞાનમાં જાણી, એ દ્રષ્ટિ સાથે જ્ઞાન તો ઉભું રહેલું જોઈએ છે. જો દ્રષ્ટિ સાથે જ્ઞાનનો વિવેક ન હોય તો દ્રષ્ટિ યથાર્થ થતી નથી. અને દ્રષ્ટિ અને જ્ઞાનની સાથે દ્રષ્ટિ હોય છે, દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે, તો જ એને સમ્યક પણ લાગુ પડે છે. માટે યથાયક ઉપર દ્રષ્ટિ મૂકીને બધા પડખાનું જ્ઞાન કરીને પછી જે આ વિભાવ છે એ મારો સ્વભાવ નથી એનાથી છૂટવાનો પ્રયત્ન કરે, કોઈ પક્ષમાં ઉભો ન રહે કે આ શુદ્ધ છે કે આ અશુદ્ધ છે કે આ નિત્ય છે કે અનિત્ય છે, એ બધું જાણવા માટે બધું આવે કે વસ્તુનું શું સ્વરૂપ છે, પણ સ્વરૂપની પ્રતીત કરીને આમાં નિંદતા વખતે બધું છૂટી જાય છે, એ કઈ ઉભું રહેતું નથી. શાસ્ત્રમાં આવે છે ને ગુરુદેવ કહેતા કે આ દાગીનો છે એમ જૈણું એનું સ્વરૂપ જૈણું પછી એને પહેરવા ટાઈમ બધું છૂટી જાય, એમ પક્ષા બધા પક્ષો એને છૂટી એનું સ્વરૂપ જાણે, કઈ અપેક્ષાઓ જાણે, બધું જાણે, એમ અનેકાંત સ્વરૂપને જાણી અને એક ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકીને તે તરફ વાળવાનો પ્રયત્ન કરે તો બધું છૂટી જાય ને એ માર્ગ એક જ છે. દ્રષ્ટિ મુખ્ય રાખીને સાથે જ્ઞાન સાચું હોવું જોઈએ તો એ દ્રષ્ટિ સમ્યક થાય છે. દ્રષ્ટિ એટલે હું શાશ્વત જ્ઞાયક શુદ્ધાત્મા છું, પણ એમાં પર્યાયમાં અશુદ્ધતા છે એને ખ્યાલ છે અને અશુદ્ધતાથી તોડવાનો પ્રયત્ન કરે છે કે હું તો શુદ્ધાત્મા. એ દ્રષ્ટિના બળે પોતાની પરિણતિને પોતા તરફ હળ્યા કરે છે. માટે એ જ મુક્તિનો માર્ગ છે, બીજો પરિણતિનો માર્ગ નથી. એક આત્માને ગ્રહણ કરી ચારે બાજુનું જ્ઞાન કરી અને પોતા તરફ વળવાનો પ્રયત્ન કર્યા કરે, લીનતાનો પ્રયત્ન કર્યા કરે કે હું આ આત્માને, હું આ વિભાવ સ્વભાવ સ્વભાવને મુખ્ય રાખીને, હું નાયકની ધારાને દ્રઢ કરીને અંતરમાં વારંવાર વળવાનો પ્રયત્ન કરે એ જ એક મુક્તિનો માર્ગ છે. એમાં જ સ્વાનુભૂતિની દશા રહેલી છે. જાણે છે કોઈ પક્ષમાં કેવળ જ્ઞાને કોઈ રાગ નથી હોતો, માત્ર જાણે જ છે કે કોઈ પક્ષમાં રાગ નથી તો વિતરાગ છે. માત્ર જાણે જ છે કે આ દ્રવ છે, આ પર્યાય છે, આ ગુણ છે, બધું જાણે છે. કોઈ પક્ષમાં કેવળ જ્ઞાની ભરેતા નથી. માત્ર જ્ઞાન તો એમને લોકાલોકનું હોય છે, એમાં કોઈ પક્ષમાં કેવળ જ્ઞાનીને કોઈ પક્ષનો રાગ નથી તો વિતરાગ છે. જેમ સ્વરૂપ છે વસ્તુ એમ જાણી લે છે. એને જાણકાર રહી દરેક પડખાઓને જાણે કે આ દ્રવ્ય ગુણ પર્યાય વિભાવ સ્વભાવ બધો કોઈ પક્ષનો આગ્રહ ન રાખે, એનું નાયક થઈ જાય, એની જ્ઞાતા. કેવળ જ્ઞાનીને રાગ એ વિતરાગ થઈ ગયા છે અને અંશે રાગ છે, અસ્થિરતામાં રાગ છે, પણ કોઈ પક્ષના રાગમાં ઉભો નથી. દરેક વિકલ્પ આવે એ વિકલ્પનો એ જ્ઞાતા છે. જે વિચારો આવે દ્રયગુણ પર્યાયના એ રાગ મિશ્રી છે, એનો એ જ્ઞાતા છે. દરેકનો નાયક રહીને બધું સ્વરૂપ જાણે જ છે. કોઈ પક્ષમાં સમ્ય જ્ઞાની ઉભા રહેતા એની જ્ઞાતા ધારે એવી હોય છે, કોઈ પક્ષમાં નથી ઉભા રહેતા. એને પક્ષ તૂટી ગયો છે અને જયારે અંતરમાં લીન થાય ત્યારે તો વિકલ્પ તૂટી જાય છે, અને બહાર હોય ત્યારે પણ કોઈ પક્ષ એને હોતું નથી. માત્ર જાણે છે, કોઈ પક્ષ સાથે એકત્ર વૃદ્ધિ નથી, માત્ર જાણે છે. મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા સમ્યક દ્રષ્ટિ, એનું સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, સમ્યક બધાનું સ્વરૂપ જાણે છે. કોઈ પક્ષમાં વર્તન નિરાળો નાયક એનો સદાને માટે નિરાળો જ રહે છે. એવી નિરાળાની ધારા ચાલ્યા જ કરે છે. એ જે દ્રષ્ટિની અપેક્ષા એ પક્ષ પકડી લે છે એને તો કોઈ માર્ગ જ નથી આગળ જવા. કે શ્રદ્ધા એને એકત્ર બુદ્ધિ રૂપે શ્રદ્ધા થઈ જાય કે આમ જ છે. ખોટી રીતે કોઈ વસ્તુને મુખ્ય કરી નાખી, કોઈ પર્યાય નહીં કે અસમ કઈ સમજ્યા વગરની કોઈ વસ્તુની પકડ થઈ જાય એકત્વ બુદ્ધિથી, એ તો જાણે એનો એકત્વ અભિપ્રાય જ ખોટું છે. પણ હજી રાગ દશા છે અને કોઈ વાતને જાણવા માટે એમાં ઉભો રહેતો હોય તો અસ્થિરતાનો રાગ છે. પણ એ તત્વની વાતમાં એને પક્ષ નથી હોતો, એટલે રાગ છે એ અસ્થિરતાનો છે રાગ. બાકી કોઈ તત્વની વાતમાં એને આગ્રહ નથી હોતો, જાણે છે નથી. દ્રષ્ટિને કેટલું વજન દેવું એ સમજાય છે, ખોટી કેટલી છે એ સમજી લેવું. અનાદિનો માર્ગ અજાયનો છે, દ્રવ્ય દ્રષ્ટિ જીવે પ્રગટ કરી નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય હોય છે પણ સાથે વ્યવહાર હોય છે. પણ એ વ્યવહાર કોઈ પ્રયોજન વર્ષ કોઈ વાર આચાર્ય વ્યવહારની વાત કરી હોય તો એ કઈ સાધી નથી. સાધક દશામાં વચ્ચે આવે છે એક સાધ્ય સાધક ભાવના ભેદથી એક સાધ્ય ગ્રહણ કરવાનો એક આત્મા. પણ એમાં વચ્ચે જ્ઞાન દર્શન ચારિત્ર ના ભેદ આવ્યા વખત દેખતા નથી. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એવો ભેદ વિકલ્પ આવે. જે વિકલ્પમાં રોકાવાનું કહેતા નથી આચાર્ય, પણ વચ્ચે આવ્યા વખત દેખતું નથી.
નાયક ની દ્રષ્ટિ કરે માં વચ્ચે આવે છે, સાધ્ય સાધક ભાવ વચ્ચે આવે છે, દ્રવ થી પૂર્ણપણે ની સાધક દશા વચ્ચે આવ્યા વગર રહેતી નથી. દ્રવ થી પૂર્ણ છે પણ પર્યાય માં તો દુરસ છે, માટે એ વચ્ચે આવ્યા વગર રહેતી નથી. જે પરમ ભાવ ને પહોંચી ગયા એને વ્યવહાર નું કઈ પ્રયોજન નથી. પણ જે હજી સમીક્ષા આવે છે ને સોનમ તાપ, એ પ્રતિવર્ણિકા જેવું સોનું થઈ ગયું એને કઈ પછી એને કોઈ તાપ ની જરૂર નથી. પણ જે સાધક દશામાં છે એને વચ્ચે વ્યવહાર આવે છે, પણ એ વ્યવહાર જાણવા યોગ્ય છે, એને ગ્રહી એને આદરવા યોગ્ય કે રાખવા જેવો છે એવો અર્થ નથી. પણ એ વચ્ચે આવ્યા વગર રહેતો નથી, એને જાણી લેવો. દ્રવ દ્રષ્ટિને મુખ્ય રાખવી, વ્યવહાર વચ્ચે આવે છે.